ઇન્દ્રિયોથી જણાય એવો નથી. પ્રમેય એટલે પ્રમાતા, પ્રમાણ જ્ઞાનનો વિષય પ્રમેય, જ્ઞાનનો વિષય જ્ઞેય. પ્રમેય એટલે જણાવા લાયક, પોતાના પ્રમાતા જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાનમાં જણાય એવો આત્માનો સ્વભાવ. પ્રમેય એવો આત્મા ઇન્દ્રિયોથી જણાય એવો નથી. આત્મા જ્ઞાનમાં જણાય જ નહીં એવી કેટલાકની માન્યતા છે, તે આથી ખોટી ઠરે છે. જ્ઞાન દ્વારા આત્મા જાણી શકાય છે. અન્ય મતી કેટલાક એમ કહે છે કે જ્ઞાન દ્વારા આત્મા જણાતો જ નથી, એનું એ ખંડન કરે છે. કારણ કે આત્મામાં પણ પ્રમેત્વ ગુણ છે, ને પ્રમેત્વ ગુણ ન માને તો ગુણી એવા આત્માના નાશનો પ્રસંગ આવે, માટે તે માન્યતા ખોટી છે. પ્રમેત્વ ગુણના કારણે આત્મા જ્ઞાનમાં જણાય એવો તે પ્રમેય પદાર્થ છે. પોતાના અંતર સન્મુખ થઈને જ્ઞાન દ્વારા પોતાનો આત્મા બરાબર પ્રત્યક્ષ જણાય, જાણી શકાય એવો છે આત્મા. આત્મા જાણી શકાય છે એવું કારણ આપ્યું કે આત્મામાં જેમ જ્ઞાન નામનો ગુણ છે, એમ આત્મામાં જ્ઞેય નામનો પણ ધર્મ છે, ગુણ છે, કે જેના દ્વારા એ જ્ઞાનમાં વિષય થઈ શકે. જેમ આ પદાર્થમાં જ્ઞેય ધર્મ છે, તેથી જ્ઞાનનો વિષય થઈ શકે છે, એમાં આત્મા પણ જ્ઞેય છે, તેથી પોતાના જ્ઞાનનો વિષય પોતે થઈ શકે છે, જાણી શકાય છે. આત્મા ઇન્દ્રિયોથી જણાય એવી કેટલાકની માન્યતા છે, તે પણ આથી ખોટી ઠરે છે. કારણ કે આત્મા પોતાના જ્ઞાન સ્વભાવથી જણાય એવો છે, પણ ઇન્દ્રિયોથી જણાય એવો નથી. જ્ઞાન સ્વભાવ આત્માનો છે, ઇન્દ્રિયોનો નથી. જ્ઞાન સ્વભાવ છે એ આત્માનો છે, કે ઇન્દ્રિયોનો કઈ સ્વભાવ નથી. મથાળું, શાસ્ત્ર તથા વાણીથી ધર્મ થતો નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે ભગવાનની વાણી અથવા શાસ્ત્ર ન સાંભળે તે આત્માને કેવી રીતે જાણી શકે? કારણ કે દેશના લબ્ધિ મળ્યા વગર તો આત્માનું જ્ઞાન થતું નથી, ને ધર્મ પમાતો નથી ને, એમ પ્રશ્ન પોતે કરે છે. સમાધાન, ભાઈ, વાણી ને શાસ્ત્ર તો પર છે. વાણી પર છે, કાન ઉપર આવે, અને શાસ્ત્ર પણ પર છે, જળ છે, તેનાથી જ્ઞાન થતું નથી. તેમજ કાન પણ જળ છે. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય ને આત્મા જણાય એવો આત્માનો સ્વભાવ જ નથી. વાણી તથા ઇન્દ્રિય રહિત પોતાના અતિન્દ્રિય સ્વભાવથી આત્મા જણાય એવો છે, ને સ્વનું જ્ઞાન કરતા પણ એવા શાસ્ત્ર ને વાણીનું જ્ઞાન પણ યથાર્થ ખ્યાલમાં આવે છે, કે પૂર્વે શાસ્ત્ર તથા વાણી તરફ લક્ષ્ય હતું, સ્વપર પ્રકાશક સ્વભાવ ખીલતા પરનું યથાર્થ જ્ઞાન થાય છે. શાસ્ત્ર શબ્દ કાન આંખમાં આત્મા નથી, તો પછી શાસ્ત્ર તથા વાણી વડે આત્મા કેમ જણાય? ન જ જણાય. આ શાસ્ત્રમાં કાંઈ આત્મા નથી, આત્મા આવા નથી, માટે એના વડે આત્મા ન જણાય એમ. પણ આત્મા પોતાના જ્ઞાયક સ્વભાવ વડે જ જણાય એવો છે. આ વાત લોકોએ સાંભળી જ નથી, તેમજ કાને પડી નથી, તેથી મૂંગી લાગે છે. જગતને મૂંગી લાગે છે, કાને પડી નથી કોઈ વખતે. મથાળું, વાણીથી ધર્મ નથી તો પછી વાણી સાંભળવાની શી જરૂર છે? મથાળું છે ને, એમાં બાર પાનામાં છે. વાણીથી, હવે એમ પ્રશ્ન કરે છે કે વાણીથી જો દેશના લબ્ધિ સાંભળવાથી ધર્મ નથી, તો પછી વાણી સાંભળવાની શી જરૂર? આપણે સાંભળવાનું જ માંડી વાળો એમ, એવો એક પ્રશ્ન કરે છે. પ્રશ્ન હમણાં આપ જ કહો છો, પ્રશ્ન ચાલે છે. ગુરુદેવને કહે છે કે હમણાં આપ જ કહો છો કે કાન તથા વાણીથી જ્ઞાન થતું નથી, વળી કહો છો કે આ વાત કાને પડી નથી, તો પછી આ વાત કાને પાડવાની ને સાંભળવાની શી જરૂર છે? કારણ કે કાન તથા વાણીથી તો આત્માનું જ્ઞાન થતું નથી, એમ તો આપ કહો છો, તો હવે સાંભળવાનું શું કામ ને વાંચવાનું શું કામ? એમ થાય 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 થાય. એ જગતના પ્રશ્નોની એને ખબર છે. જગતના જે પ્રશ્નો ઉઠે ને એનું એ સમાધાન કરે છે. સમાધાન કાને પડી નથી એમ જે કહ્યું તે તો નિમિત્તથી ને સંયોગથી વાત કરી છે. આવી વાત સાંભળવાને મળી નથી એટલે કે તે જીવની પોતાની એવી લાયકાત પણ નથી એમ સમજવું. સમય સમયની સમજવાની પર્યાય તો સત છે, તે પર્યાય કાન તથા શબ્દને લીધે નથી, તેટલું સમજવાની લાયકાત તેનામાં નથી એટલે વાત કાને પડી નથી એમ કહેવામાં આવેલ છે. વળી આ વાત જેને કાને પડે ને પોતાના કારણે સમજે તો પણ તે જ્ઞાન ખંડખંડ વાળું છે. એ છે કે કદાચ માનો કે આ આત્માની વાત કાને પડી સાંભળવા મળી તો પણ એ જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એણે સાંભળ્યું એ ખંડખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, પરાલંબી જ્ઞાન છે. તેનાથી પણ અખંડ આત્માને લાભ નથી. એમ કોઈ રોકાઈ જાય કે હું ગુરુદેવ પાસે ખૂબ સાંભળું છું અને મને લાભ થશે તો કહે છે કે એ ભ્રમણા તારી છે. એમ તું સાંભળીને લાભ મળી જાય એવી વસ્તુ નથી. તીર્થંકરની સભામાં અનંતવાર ગયો, બધાના આત્મા અનંતવાર સાંભળ્યું, પ્રત્યક્ષ વાણી તીર્થંકર પરમાત્માની દ્વેધની સાંભળી, ત્યારે એણે શું કર્યું કે આ સાંભળવાથી મને લાભ થશે એવી માન્યતા રાખી, એટલે અહીંયા રોકાઈ ગયો, સંતોષાઈ ગયો અને આત્માનું ભાન કરવાનું જે એને કામ કરવું જોઈએ એ નક્કી ચાલુ રહ્યું. કેમ કે એની અભિપ્રાય એમ આવ્યું ને કે પરનું આલંબન લઉં, પરનું આશ્રય કરું, પર મને મદદ કરે તો મને લાભ થાય, એને પરથી લાભ મળ્યો ને, ખલાસ થઈ ગયું. એજ માને ચાલુ છે, એજ માને ઘર કરી ગઈ છે, ઘર કરી ગઈ એમ જ છે. એ માન્યતા 100% જૂઠી છે, ચાલે છે, એ લોકો ચાલે છે, પણ એમાંથી આપણે ખસી જવું, આપણે આપણું કામ કરી લેવું અને આપણે બીજાની સામે પછી જોવાનું બંધ કરવું. આ તો એક આપણે ખ્યાલ આવે કે અત્યારે સમાજમાં આમ ચાલી રહ્યું બસ, પણ એ તો એની યોગ્યતા થશે ત્યારે સમજશે, એમાં કઈ છે. જો કેવી સરસ વાત કરે છે. વળી આ વાત જેને કાને પડે ને પોતાના કારણે સમજે તો પણ, કાને પડે ને પોતાના કારણે સમજે તો પણ તે જ્ઞાન ખંડ ખંડ વાળું છે, ઇન્દ્રિય જ્ઞાન છે. તેનાથી પણ એ ખંડ ખંડ ઇન્દ્રિય જ્ઞાન ખંડ ખંડ તેનાથી પણ અખંડ આત્માને લાભ નથી. કારણ કે અંશથી અંશીને લાભ થઈ શકે નહીં. ખંડ ખંડ અપૂર્ણ જ્ઞાનની યોગ્યતા ઉપરનું લક્ષ્ય ઉઠાવી અખંડ પરિપૂર્ણ ઉપર લક્ષ્ય કરે તો આત્માને ધર્મ થાય છે. તો પછી જેને ખંડખંડ જ્ઞાનવાળી યોગ્યતા પણ પ્રાપ્ત કરી નથી, જેને નિમિત્તરૂપે અવિરોધવાણી કાને પડી નથી એટલે કે વ્યવહારે દેશના લબ્ધિનું નિમિત્ત પ્રાપ્ત થયું નથી, તેને તો ધર્મ ક્યાંથી થાય? એટલે કે તેવા જીવને કોઈ કાળે ધર્મ થાય જ નહીં એમ કહેવાનો ભાવ છે. ત્યાં પણ તે જીવની યોગ્યતા બતાવવી છે. આમાં એમ કહે છે કે આવી વાણી કાન ઉપર પડે કે અમારી વાણી સાંભળવા પણ થતાં તને લાભ નહીં થાય ને ઇન્દ્રિય જ્ઞાનની ધારણામાં રાખીશ તો પણ તને લાભ નહીં થાય. એ સાંભળવા માટે જ સાંભળવા જવું, હા એ જ સંભળાવે કે આ વાણીથી તને લાભ થાય એમ તું માનતો હો તો એ તારી ભૂલ છે. તો એ સાંભળવા ગયો તો એટલું એની જે ભૂલ છે એ તો સમજાણી ને એમ. પણ જો સાંભળવા જ ન જાય તો એ અનાદિકાળથી માને છે કે પરથી લાભ થાય તો એ તો પૈસાથી લાભ એક માને છે, બીજો વાણીથી લાભ માને છે, ત્રીજો પુણ્યથી લાભ માને છે, એક ની એક કોટી ના બધા જીવ છે એમાં કઈ. એનો પ્રયત્ન થાય સાચી વાત જો સાંભળે તો શું થાય કે વાણી સાંભળવાથી કેવળ સાંભળ્યા કરું કે શાસ્ત્ર વાંચ્યા કરું તો મને લાભ નહીં થાય, પણ એ સાંભળીને જે એને પ્રયોગ કર્યો અથવા શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું એનો નિર્ણય કરવો, નિર્ણય કરીને પછી ઇન્દ્રિય જ્ઞાનને પણ રોકવું, રોકીને આત્માની સન્મુખ થતા એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય અને આત્માનો અનુભવ થાય. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. આ પ્રમાણે આત્મા અલિંગ ગ્રહણ છે, આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી એટલે ઇન્દ્રિયોથી જણાય એવો નથી, એટલે ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય નથી. એનો સ્વભાવ જ એવો છે કે ઇન્દ્રિય જ્ઞાનથી ન જણાય, એમ એનો સ્વભાવ જ એવો છે. આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી એટલે ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય નથી, તેથી આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની જીવ માને છે કે પર વિના, શબ્દ વિના, કાન વિના આત્મા જણાય નહીં, પણ તેની તે માન્યતા મિથ્યા છે. તે માન્યતા જ આત્મ સ્વભાવથી વિપરીત છે. પર વિના જ જણાય એવો તેવો સ્વભાવ છે. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી પણ જ્ઞાન પ્રત્યક્ષનો વિષય છે એવો તેમાંથી ભાવ નીકળે છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે આ મેં આંખે જોયું, નજરે નજર જોયું કે ઇન્દ્રિય પ્રત્યક્ષથી રૂપી પદાર્થ જણાય પણ આત્મા નહીં જણાય, આત્મા તો જ્ઞાનથી જ જણાય. ઇન્દ્રિયોના આશ્રયે આત્મા જણાતો નથી પણ આત્માના આશ્રયે આત્મા જણાય છે. એમ ખ્યાલ આવતા શું કે જો ટોટલ માર્યો, એમ ખ્યાલ આવતા કે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાયો નથી, લઈ લો કાંઈ વાંધો. તથા 172 અલિંગ ગ્રહણના બોલ ચાલે છે, પછી ગુરુદેવનું વ્યાખ્યાન. જ્ઞાન સ્વભાવમાં જણાતો આત્મ જ્ઞેય પદાર્થ કેવો છે એમ પોતે પ્રશ્નાર્થ કરે છે કે આ જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવમાં જણાતો, પોતાના જ્ઞાનમાં જણાતો આત્મ જ્ઞેય પદાર્થ કેવો છે. આત્મા જ્ઞેય છે ને તે જ્ઞાન વડે જણાવવા યોગ્ય પદાર્થ છે, લિંગ વડે તે જણાય તેવો નથી. આત્મા જ્ઞેય છે એટલે જ્ઞાનનો વિષય થાય છે, જણાય છે ને તે જ્ઞાન વડે જણાવવા યોગ્ય પદાર્થ છે. આત્મા જ્ઞેય પણ છે ને આત્મા જ્ઞાન પણ છે, તો એ પોતાના જ્ઞાન વડે, ઇન્દ્રિય જ્ઞાન એ પોતાનું જ્ઞાન નથી, એ તો પરાલંબી જ્ઞાન છે. કેમ કે આંખ વડે, કાન વડે, મન વડે એ તો અવલંબન લેવું પડે, એને પરનું અવલંબન લેવું પડે, પરાધીનતા આવે. ઈ આત્માનો સ્વભાવ ન હોય, આત્માનો સ્વભાવ નહીં ને આત્માના જ્ઞાનનો સ્વભાવ નહીં. આત્મા જ્ઞેય છે ને તે જ્ઞાન વડે જણાવવા યોગ પદાર્થ છે, લિંગ વડે તે જણાય તેવો નથી એટલે ઇન્દ્રિયો વડે જણાય તેવો આત્મા નથી. આત્મા ઇન્દ્રિયોથી જાણે તેઓ તે જ્ઞેય પદાર્થ નથી. તેમાં પ્રથમ બોલ, આત્માને ઇન્દ્રિયોથી જાણવું થતું નથી તેઓ તે જ્ઞેય પદાર્થનો સ્વભાવ છે. આ જ્ઞેય તત્વ અધિકારમાં અલિંગ ગ્રહણ કહેવાનું કારણ એ છે કે આત્મા જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો તથા પર્યાયોનો પિંડ છે. તે જ્ઞેય પદાર્થ ઇન્દ્રિયોથી કામ કરે તેવો તેનો સ્વભાવ નથી. ઇન્દ્રિયના અવલંબન વિના પોતાથી જ્ઞાન કરે તેવો તે જ્ઞેયનો સ્વભાવ છે. જેવા જ્ઞેયો છે તેવો જ્ઞેયનો સ્વભાવ જાણે ને સ્વસન્મુખ થઈ સજા કરે તો ધર્મ થાય, વિરુદ્ધ જાણે તો ધર્મ ક્યાંથી થાય, ન થાય. માટે આત્મા ઇન્દ્રિયો વડે જ્ઞાન કરે તેવો તે જ્ઞેય પદાર્થ નથી. આત્મા ઇન્દ્રિયોથી જણાય તેવો તે જ્ઞેય પદાર્થ નથી. બીજો બોલ, આત્મા ઇન્દ્રિયો વડે જણાય એવો તે જ્ઞેય પદાર્થ નથી, અંતર્મુખ જોવાથી જણાય એવો છે, આ જ્ઞેય અધિકાર છે. બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન અધિકાર છે. ઇન્દ્રિયોથી જણાય તે આત્મા નથી, સમ્યક દર્શનનો વિષય આત્મા છે, માટે ઇન્દ્રિયો વડે સમ્યક દર્શન થતું નથી, એટલે કે ધર્મ થતો નથી. આત્મા વસ્તુ જ્ઞેય છે, જ્ઞેય કહો કે પ્રમેય કહો, બંને એક જ છે. જગતની અંદર જે સ્વપર પ્રમેય છે તે કોઈને કોઈ જ્ઞાનનો વિષય જરૂર થાય, કારણ કે તેમાં પ્રમેત્વ નામનો ગુણ છે. આત્મા ઇન્દ્રિયો વડે જ્ઞાન કરે તેવો તેનો સ્વભાવ નથી. ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે તો તે પ્રમાણ રહેતું નથી. પ્રમેયને જ્ઞાનમાં જણાવવા યોગ કહેલ છે, પણ ઇન્દ્રિયોથી જણાવવા યોગ કહેલ નથી. છયે દ્રવ્યો પોતાના પ્રમેત્વ ગુણના કારણે કોઈને કોઈ જ્ઞાનનો વિષય થાય છે તેમ કહ્યું છે, પણ ઇન્દ્રિયો વડે જણાય તેવું તેનું સ્વરૂપ નથી. આત્મવસ્તુ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે અનંત શક્તિનો પિંડ છે, તે પ્રમેય ઇન્દ્રિયોનો વિષય થાય તેમ નથી. આત્મા પ્રમાતા ને પ્રમેય બને છે. જગતના પદાર્થો પ્રમેય છે, ઇન્દ્રિયો પ્રમેય છે, તે પ્રમેયમાં પણ એવી તાકાત નથી કે તે આત્માને જાણે, ને આત્મા સ્વપ્રમેય છે, તેનો સ્વભાવ એવો નથી કે તે ઇન્દ્રિયોથી જણાય. ફરીથી, આત્મા પ્રમાતા અને પ્રમેય બંને છે, એક આત્મામાં બેવડો ધર્મ છે. જગતના પદાર્થો પ્રમેય છે અને ઇન્દ્રિયો પણ પ્રમેય છે, પ્રમેય એટલે જણાવાયા લોગ, તે પ્રમેયમાં પણ એવી તાકાત નથી, એટલે જગતના પદાર્થોમાં એવી તાકાત નથી અને ઇન્દ્રિયોમાં પણ એવી તાકાત નથી કે તે આત્માને જાણે, ને આત્મા સ્વપ્રમેય છે, તેનો સ્વભાવ એવો નથી કે તે ઇન્દ્રિયોથી જણાય. પ્રશ્ન, તો પછી ઇન્દ્રિયો જીવને કેમ મળી છે, તથા તેને ઇન્દ્રિયવાળો કેમ કયો છે? ઉત્તર, કોઈ પદાર્થને કોઈ બીજો પદાર્થ મળતો નથી. ઉત્તર આવ્યો કે તો પછી આ ઇન્દ્રિયોનું તો મળે છે બધાને, ઇન્દ્રિયો તો મળે છે, મળી તો છે, તો પછી શું? તો કે કોઈ પદાર્થને કોઈ બીજો પદાર્થ મળતો નથી, કોઈ બીજા પદાર્થમાં જતું કે આવતું નથી. જગતના જ્ઞેય પદાર્થો પોતાના કારણે આવે ને જાય છે. શરીર પણ એના કારણે આવ્યું, આ પાંચ ઇન્દ્રિય પણ એને કારણે આવે ને એના કારણે છૂટી પડશે, કઈ આત્મામાં કઈ આવ્યું નથી. જગતના જ્ઞેય પદાર્થો પોતાના કારણે આવે ને જાય છે. પરમાણુની પર્યાય આત્માના એક ક્ષેત્રે આવી તેને ઓળખાવવામાં આવી છે કે અત્યારે આ ઇન્દ્રિય જ્ઞાન દ્રવ્ય ઇન્દ્રિયનો સંયોગ કે દેહનો સંયોગ થયો છે, એ તો એનું જ્ઞાન કરાયું કે આત્માની સાથે બીજી કઈ ચીજ જોડે ઉભી જટાણે, એનું માત્ર જ્ઞાન કરાયું, કઈ આત્મા એ રૂપ થતો નથી. નિશ્ચયથી ઇન્દ્રિયો પરમાણુની પર્યાય છે, પણ તેની વર્તમાન પર્યાયમાં ઉદગલની બીજી પર્યાય કરતા ફેર છે, તેથી તેને ઇન્દ્રિય તરીકે ઓળખાવી છે, આ કાન ને નાક ને બધું. નિશ્ચયથી પૂદગલ પરમાણુમાં ફેર નથી. ઇન્દ્રિય જ્ઞાન જે કહેવામાં આવ્યું છે તે વ્યવહારથી ઇન્દ્રિયોનો સંયોગ બતાવવા કહેવામાં આવ્યું છે, પણ તેનાથી જ્ઞાન થાય છે તેવો તેનો અર્થ નથી. પણ જીવના ઉગાડની લાયકાત વખતે ઇન્દ્રિયો નિમિત્ત રૂપે હોય છે તેનું જ્ઞાન કરાયું છે. જ્ઞાનથી આત્મા જણાય એમ શ્રદ્ધા કબૂલે છે. આત્મા પોતે પ્રમેય છે, પોતે ઇન્દ્રિયો વડે જણાય એવો પ્રમેય પદાર્થ નથી. આત્મા પોતે પ્રમેય છે, પોતે ઇન્દ્રિયો વડે જણાય એવો પ્રમેય પદાર્થ નથી, માટે તે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, પણ જ્ઞાન પ્રત્યક્ષનો વિષય છે. આ સમ્યક દર્શન અધિકાર છે. આત્મા શ્રદ્ધાનો એટલે સમ્યક દર્શનનો વિષય છે. તેથી શ્રદ્ધા એમ કબૂલે છે કે ઇન્દ્રિયોથી જણાય એવો આત્મ પદાર્થ નથી, પણ જ્ઞાન પ્રત્યક્ષથી જણાય એવો આત્મ પદાર્થ છે. આવી સ્વાશ્રય દ્વારા શ્રદ્ધાની કબૂલાત કરવી તે ધર્મ છે. આવી શ્રદ્ધા અને જ્ઞાન વિના વ્રત તપ આદિ સાચા હોઈ શકે નહીં. બે બોલથી આ ત્રીજો બોલ. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનથી જણાય તેવો નથી. ત્રીજો બોલ. ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ છે. તેમ બાહ્ય કોઈ ઇન્દ્રિયોથી જણાવા યોગ ચિહ્ન દ્વારા આત્માનું જાણવું થતું નથી તેવો તે જ્ઞેય છે. શરીરના હલવા ચાલવાથી, વાણીના બોલાવાથી તથા ગર્ભના વધવાથી તે બધા ચિહ્નથી આત્મા ઓળખી શકાય ખરો કે ના? હલવા ચાલવાથી કે બોલે છે માટે આત્મા છે એનાથી ઓળખી શકાતો નથી કે ના? તે ઊંડાણથી આત્મા ઓળખી શકાતો નથી. જેમ તાવનું માપ થર્મોમીટર દ્વારા જણાય છે, તેમ બાહ્ય કોઈ ચીજથી આત્મા ઓળખાતો નથી. અહીં ઇન્દ્રિયોના અનુમાનની આત્માના જાણપણા માટે જરૂર નથી એમ કહેવામાં આવે છે. કોઈ કહે કે આત્મા આત્માના જ્ઞાન દ્વારા ઓળખાય અને પર પદાર્થો ઇન્દ્રિયો દ્વારા ઓળખાય તો તે સ્થૂળ જ્ઞાન છે. કોઈ પણ પદાર્થ ઇન્દ્રિયથી જણાતો નથી, જ્ઞાનથી જણાય છે. વળી આત્મા નિશ્ચયથી આત્મા દ્વારા ઓળખાય ને વ્યવહારથી ઇન્દ્રિયો દ્વારા ઓળખાય એમ જે કહે છે તે પણ ભૂલ છે, તે મિથ્યા અને કાન છે. આત્મા આત્મા દ્વારા જ ઓળખાય ને બીજા કોઈ ચિહ્ન ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોના અનુમાન દ્વારા ન ઓળખાય તે જ સમ્યક અને કાન છે ને તે ધર્મ છે. અહીં અલિંગ ગ્રહણનો અર્થ એવો છે કે અ એટલે નહીં, લિંગ એટલે ઇન્દ્રિયોથી જણાવા યોગ્ય ચિહ્ન, ગ્રહણ એટલે જાણવું. એટલે આત્મા કોઈ ઇન્દ્રિય ગમ્ય ચિહ્નથી જણાતો નથી. જેમ કે શરીર નાનામાં નાનામાંથી મોટું થાય તેવા બાહ્ય ચિહ્નથી આત્મા નક્કી થતો નથી. માટે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી એવો તેમાંથી અર્થ નીકળે છે. આત્મા એવો જ્ઞેય પદાર્થ છે કે તે સીધો જ્ઞાનથી જણાય, તેમાં ઇન્દ્રિયના અનુમાનની જરૂર નથી. ચોથો બોલ. આત્મા કેવળ અનુમાનથી જ જણાય એવો તે જ્ઞેય પદાર્થ નથી. બીજા આત્મા વડે માત્ર અનુમાન દ્વારા જણાય એવો જીવનો સ્વભાવ નથી. અહીં અલિંગ ગ્રહણનો અર્થ અ એટલે નહીં, લિંગ એટલે અનુમાન જ્ઞાન અને ગ્રહણ એટલે જાણવું. અર્થાત આત્મા માત્ર અનુમાન જ્ઞાનનો વિષય થાય તેવો તે જ્ઞેય પદાર્થ નથી. અહીં માત્ર અનુમાન કહ્યું છે. માત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા અંશે સ્વસંવેદન સહિત અનુમાનનો વિષય છે ખરો, પણ કેવળ અનુમાનનો વિષય નથી. અજ્ઞાનીનું જે અનુમાન છે એ ખોટું છે એમ. જ્ઞાનીનું અનુમાન છે એ તો અનુભવ પૂર્વકનું છે. જો આત્મા કેવળ અનુમાનનો જ વિષય હોય તો આત્મા કદી પણ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય થઈ શકે નહીં. કેવળ જ્ઞાનમાં તો તે સર્વથા પ્રત્યક્ષ જણાય છે અને નીચલી દશામાં શ્રુત જ્ઞાનમાં પ્રતીતિમાં આવે છે. સાધક દશામાં પણ એકલા અનુમાનથી જણાવા યોગ્ય નથી. સાધક દશામાં એકલા અનુમાન જ્ઞાનથી જણાતો હોય તો સ્વસંવેદનો અંશે પ્રત્યક્ષ થઈ શકે નહીં, ને સ્વસંવેદન જ્ઞાન સાધક દશામાં અંશે પ્રત્યક્ષ ન હોય તો તે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ થઈ શકે નહીં. માટે સાધક દશામાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષપૂર્વક અનુમાન જ્ઞાનનો વિષય થાય છે. બીજાઓ કે જેને આ આત્મા જાણવો છે તેમને સ્વસંવેદન જ્ઞાન હોવું જ જોઈએ, તો જ તે જીવો આ આત્માને જાણી શકે. બીજા જીવો સ્વસંવેદન સહિત, સ્વસંવેદન એટલે પોતાથી પોતાનું જ્ઞાન, બીજા જેવો સ્વસંવેદન સહિત અનુમાન જ્ઞાન કરીને જ્ઞાન લંબાવે ને આ આત્માની ઓળખાણ કરે તો બરાબર છે, પણ બીજા જેવો સ્વસંવેદન વિનાના માત્ર અનુમાનથી આ આત્માને ઓળખવા જાય તો તે વળે આ આત્મા જણાય એવો જ્ઞેય પદાર્થ નથી. અજ્ઞાનીનું ગમે એટલું અનુમાન છે એ બધું ખોટું છે. જ્ઞાનીને અનુભવપૂર્વકનું અનુમાન છે એ પ્રમાણ જ્ઞાન હોવાથી સાચું છે. ચાર બોલ થયા, પાંચમો બોલ. આત્મા કેવળ અનુમાનથી જ જાણે એવો તે જ્ઞેય પદાર્થ નથી. આ આત્મા એકલું અનુમાન કરી પોતાને તથા પરને જાણતો નથી. અલિંગ ગ્રહણનો અર્થ એટલે નહીં, લિંગ એટલે અનુમાન જ્ઞાન, ગ્રહણ એટલે જાણવું. આત્મા માત્ર અનુમાન જ્ઞાનથી પોતાને અથવા પરને જાણે એવો નથી. માટે સ્વ અને પર બંનેને જાણવા માટે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન હોવું જોઈએ. આત્મા પોતે કેવળ અનુમાન કરનારો હોય તો કદી પણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરી શકે નહીં. અનુમાન જ્ઞાન છે ખરું, પણ કેવળ અનુમાન માને તો તે યથાર્થ નથી. અનુભવપૂર્વકનું અનુમાન હોય પણ અનુભવ વગરનું અનુમાન એ ખોટું જ્ઞાન છે. એમ આત્મા આવો હોવો જોઈએ, આત્મા આવો હોવો જોઈએ, એ અનુમાન ખોટું. અનુમાન સાથે અંશે સ્વસંવેદન જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે, ને તે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ એવું કેવળ જ્ઞાન થાય છે, અને ત્યારે અનુમાનનો અભાવ થાય છે. તેથી અહીં કેવળ અનુમાનથી જાણતો નથી એમ કહ્યું છે. સ્વસંવેદન જ્ઞાન વિના પર પદાર્થોનું જ્ઞાન યથાર્થ નથી. આત્મા પોતાને તો અનુમાનથી જાણતો નથી, પણ અન્ય જીવોને, શરીરને તથા પર પદાર્થોને કેવળ અનુમાનથી જાણે તેવો પણ તેનો સ્વભાવ નથી. કેવળ અનુમાન જ્ઞાનથી પર પદાર્થોનું જ્ઞાન કરવું તે યથાર્થ જ્ઞાન નથી. આ રીતે આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી એવા ભાવની પ્રાપ્તિ થાય છે. દેવ, ગુરુ, સ્ત્રી, કુટુંબ, કબીલો તેમજ નિગોદથી માનીને શિષ્ય સુધીના બધા જીવોને કેવળ અનુમાન કરી જાણી લેવાય તેવો તે જ્ઞેયોનો સ્વભાવ નથી. અંશે સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ. સ્વસંવેદન સહિત અનુમાન જ્ઞાન દ્વારા જાણે તે જ યથાર્થ જ્ઞાન કહેવાય. સ્વસંવેદન વગર એકલું અનુમાન તે સાચું અનુમાન પણ કહેવાતું નથી. ક્રિયાનું સ્વરૂપ. કોઈ પ્રશ્ન કરે કે આ બધું જાણ્યા પછી તો અમારી માનેલી ક્રિયા કરવી ખરી કે નહીં? સમજણપૂર્વક ક્રિયા કરીએ તો શું વાંધો? એમ પ્રશ્ન કરે છે કે આ બધું જાણ્યા પછી અમે જે પૂર્વેથી માનેલી ક્રિયાઓ એ ક્રિયા કરવી તો ખરી કે કેમ? એક. પછી બીજો કે સમજણપૂર્વક ક્રિયા કરીએ તો શું વાંધો? એમ. સમાધાન. સમજણપૂર્વક ક્રિયામાં રાગની ને શરીરની ક્રિયા આવતી નથી. બહુ સારું જવાબ આપે છે કે સમજણ થયા પછી પણ શરીરની ક્રિયા કરવા જેવી છે કે રાગની ક્રિયા કરવા જેવી છે એવી ક્રિયા તો આવતી નથી. આત્માના ભાન વિના વિધિ કેવી કોને? જો તને સાચી સમજણ થઈ હશે તો આ પ્રશ્ન જ થશે નહીં, તો આ પ્રશ્ન જ ઉભો નહીં થાય. કારણ કે સમજણ કહેતા જ તેમાં જ્ઞાનની ક્રિયા આવે છે. એને સમજણ થઈ એને તો જ્ઞાનની ક્રિયા આવી, એને રાગની ને દેહની ક્રિયા ક્યાં આવી? સાચી સમજણ આત્મા જેવો છે એવો સ્વભાવ એના જ્ઞાનમાં આવ્યો એ સાચી ક્રિયા છે. મોક્ષ માર્ગની ક્રિયા એ છે, એમાં જ્ઞાનની સાથે શ્રદ્ધા અને ચારિત્ર હોય છે. સમજણ કહેતા જ તેમાં જ્ઞાનની ક્રિયા આવે છે, ને શરીર તથા રાગની ક્રિયાનો નિષેધ થાય છે. જ્ઞાનની ક્રિયા છે એ રાગની ક્રિયા અને દેહની ક્રિયાનો નિષેધ કરે છે. આત્માનું જ્યારે આત્માનું જ્ઞાન થાય ને પોતે જ્ઞાતા થાય, અને જ્ઞાતારૂપે પરણવે, જાણવારૂપે પરણવે, તો એ રાગના કરવારૂપે અને દેહના કરવારૂપે પરણતો જ નથી. એ તો અજ્ઞાન સમજ્યું. હવે તો થયું જ્ઞાન. રાગની ક્રિયા થાય એને પણ જાણે, દેહની ક્રિયા થાય એને પણ જાણવું, જાણવું, જાણવું એ જાણવાની એક ક્રિયા રહી. જાણવાની ક્રિયા રહી એ સ્વભાવભૂત છે, એ કઈ વિભાવભૂત નથી. જાણવાનો સ્વભાવ છે, જાણવાનો નહીં. બસ એક બેન કરવાનું છૂટે તો બાકી જાણવાનું જ રહીએ છે, અથવા જ્યાં જાણવાનું માં આવ્યો ત્યાં કરવાનું છૂટ્યું. જમના બેન બરાબર છે, અઘરું નથી. આના દીકરા કુંદન બેન ને કુમુદ બેન, કુમુદભાઈ, એ કુમુદભાઈ કે મને તો આ અઘરું લાગતું નથી, એકદમ લોજિકલી લાગે છે, એકદમ આ વાત બેસી જાય છે. બોલો, સાવ નવા ખાલી ટેપ સાંભળી અને એમાં પલટો થયો. હા, સ્વાધ્યાય કયો હોય એમાં, સારું સારું, ઠીક છે. બરાબર, તો ઘરે આવીને વાંચીએ એટલે તરત જ ખ્યાલ આવતો, અને એમને પણ સારી સારી સમય સાર એટલે અજોડ શાસ્ત્ર છે, ભારતનો ભગવાન છે. એનું એનું કારણ કે એની રૂચિ એમાં છે એટલે એને વાંચતા એને આનંદ આવે. એ તો નોવેલ વાંચતા એ આનંદ આવે છે. શું કારણ? કે એની એમાં રૂચિ છે. પણ જે કઈ તમારી રુચિ જેના પ્રત્યે હોય તથા પ્રકારનો એને હર્ષ આવે, હરખ આવે તથા પ્રકારનો. હવે સમયસાર તમે વાંચો અને આત્માની રુચિ છે તો આત્માના લક્ષ્ય વાંચો છો તો તથા પ્રકારનો હરખ આવે. તો આત્માને પ્રાપ્તિ થાય. એ સાચી વાત છે, એવી વસ્તુ છે. એમાં ઉત્કૃષ્ટ નિમિત્ત પણ છે, એમાં ઉત્કૃષ્ટ નિમિત્ત પણ એવું છે. સમયસાર તો ખોળી ખોળીને વાંચવા જેવું છે. સીધું સમયસાર નો ઉકેલ લાવતો હોય તો ગુરુદેવના વ્યાખ્યાનો આપણી પાસે મોજૂદ છે, એની જરૂર છે, પછી સમયસાર વાંચવું. પેલા તો ના ના કહેવાય નહીં, ઊંધું સમય ઊંધું મરાઈ જાય, શુષ્ક શુષ્ક આવી જાય, સ્વચ્છતા આવી જાય, શુષ્કતા આવી જાય. નહીં નહીં, એ પણ કરીએ તો બીજો પ્રશ્ન આવ્યો કે જ્ઞાનપૂર્વક ક્રિયામાં જ્ઞાન તો આત્માનું થાય, પછી અમારી માનેલી ક્રિયાનું એમાં મિશ્ર પણ કરીએ તો શુભભાવ કરવા જેવો છે, શુભભાવ કરવા જેવો છે, જ્ઞાન કરતા કરતા સાથે શુભભાવ કરી એવો મિશ્ર, એવો પ્રશ્ન ઉત્પન્ન થયો. ઉત્તર, ભાઈ દૂધપાકમાં જરાક ઝેર પડતા બધો દૂધપાક ઝેરરૂપ થઈ જાય છે ને ખાવામાં કામ આવતો નથી, તે માત્ર પરલક્ષી જ્ઞાન કરી તેની સાથે શરીરની તથા રાગની ક્રિયા ભેળવી તે એકાંત મિથ્યા તો છે. જીવ શરીરની ક્રિયા કરી શકતો જ નથી ને અધૂરી દશામાં રાગ થાય છે, તે રાગ કરવાનો અભિપ્રાય પણ જ્ઞાનીને નથી. જ્ઞાનીને રાગ આવે ખરો, પણ જ્ઞાનીને એમ કે રાગ કરવા જેવો છે એમ શ્રદ્ધામાં બિલકુલ નથી. બિલકુલ અભિપ્રાયમાંથી કરતા બધી છૂટી ગઈ છે ત્યારે તો જ્ઞાની થાય, અને રાગ છૂટી જાય તો પરમાત્મા થાય. રાગ છે, કરતા બુદ્ધિ છૂટી રાગ છે, એને જાણે છે, મોહ ગયો, રાગ રહી ગયો, રાગ તોડી. આ વાત એવી બહાર આવી છે કે ઘણા જીવોનું કામ થશે. હા, ઊંચી છે, ઘણો ટાઈમ થી તો અઘરું વધારે છે, વધારે અઘરું છે, પણ એના પણ વ્યાખ્યાનો બહાર પડશે. આ સિરીઝ પૂરી થશે ત્યારે એ પછી ચાલુ થશે, એટલે પાંચેક વર્ષમાં તો એ બધા આવી જશે એમ લાગે, પાંચ છ વર્ષ લાગશે. પ્રશ્ન: જ્ઞાનપૂર્વક ક્રિયામાં અમારી માનેલી ક્રિયાનું મિશ્રપણું કરીએ તો? ઉત્તર: ભાઈ, દૂધપાકમાં જરાક ઝેર પડતા બધો દૂધપાક ઝેરૂપ થઈ જાય છે, ખાવામાં શરીર ખાવામાં કામ આવતું નથી, તે માત્ર પર લક્ષી જ્ઞાન કરી તેની સાથે શરીરની તથા રાગની ક્રિયા ભેળવી તે કાંટ મિથ્યા છે. જીવ શરીરની ક્રિયા કરી શકતો જ નથી ને અધરી દશામાં રાગ થાય છે, તે રાગ કહેવાનો અભિપ્રાય પણ જ્ઞાનીને નથી. શરીરને રાગનો જ્ઞાતા છે તેવું આત્માનું સ્વરૂપ છે એમ સમજણ કરવી, શરીરને રાગનો જ્ઞાતા છે તેવું આત્માનું સ્વરૂપ છે એમ સમજણ કરવી, તે સમજણપૂર્વકની ક્રિયા છે. સમજણપૂર્વકની ક્રિયા કહેતા જ શરીરની તથા રાગની ક્રિયાનો નિષેધ થઈ જાય છે. જ્યાં આત્માનો સ્વભાવ જ્ઞાન છે, જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, જાણવું જાણ્યું ત્યાં કરવાનો નિષેધ થઈ ગયો. એ ખરે ક્યાંથી ન સમાય, સમજાયું છે, સમજાયું, સમજાયું છે, અઘરું નથી, અઘરું માની બેઠો છે બીજો, અઘરું માની બેઠો છે પોતે એની યોગ્યતાથી. અને બીજા શું એક છે કે જે બિચારાઓ ગુરુદેવના સમીપેથી દૂર રહ્યા, સમજી ગયા, કોઈ પણ કારણ વસાત એની અજ્ઞાનતાથી, તે એ પણ બીજા જેવોને એમ કે સમયસર તો વંચાય, કેમ કે એને પોતાને પ્રવેશ નથી થયો એમાં, એટલે એને અધ્યાત્મનો રસ આવ્યો નથી, એટલે એ બિચારા એક તો આની યોગ્યતા હોય અને બીજું આવા કિનારા મળી જાય, એટલે કે ખબર નથી શું કરે બિચારા, એ અજાણ્યા છે, કોઈનો દોષ નથી, એ જાણતા નથી, એ જાણતા નથી, અને પોતે જાણે છે એવું કહે છે કે ભાઈ હમણાં સમયસર ન વંચાય. એ તો અહીંયા દિગંબરોને મુનિઓ કહે છે ને, દિગંબર મુનિઓ કે સમયસર તો ગ્રસ્તીને વાંચવા જેવું નથી. બોલો, આવું હારે છે. હવે આ અપ્રતિબુદ્ધ માટે તો લખ્યું છે સમયસર શાસ્ત્ર, નવ તત્વોનો વિસ્તાર. અને અનાદિકાળનો અપ્રતિબુદ્ધ અજ્ઞાની પ્રાણી હતો જેને કામ ભોગ બંધનની કથા સાંભળી હતી, અનુભવ પણ કર્યો હતો, પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ જેને સમજ્યો નહોતો, એવા જીવને સમજાવવા માટે આ સમયસર છે. કુંદકુંદ ભગવાન પોતે લખે છે કે હું આ શાસ્ત્ર અનાદિ અજ્ઞાની જીવ મિથ્યા દ્રષ્ટિ હોય પાપી એને સમજવા માટે હું લખું છું. જોટો નથી એનો, જોટો અનુમાન જ્ઞાન માત્ર થી આત્મા જણાય એવો નથી, એ ઉપરથી નીચેના ન્યાયો નીકળે છે, પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાનના ન્યાયો. પહેલું, અનુમાન જ્ઞાન માત્રથી આત્મા જણાય એવો હોય તો પ્રત્યક્ષ જ્ઞાન અને તેનો વિષય રહેશે નહીં, પણ તેમ બની શકે નહીં. નંબર બે, કેવળ જ્ઞાન સકળ પ્રત્યક્ષ છે ને તેમાં આત્મા તથા સર્વ પદાર્થ સાક્ષાત જણાય છે, પણ તે વર્તમાનમાં છદ્મસને પૂર્ણ પ્રગટ નથી. જો તે વર્તમાનમાં પૂર્ણ પ્રગટ હોય તો સંપૂર્ણ આનંદ પ્રગટ હોવો જોઈએ. ત્રીજું, સાધકને સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન હોય છે ને તેનું અનુમાન જ્ઞાન પ્રમાણ છે, કારણ કે સ્વસંવેદન વગરનું એકલું અનુમાન જ્ઞાન પ્રમાણ હોઈ શકે નહીં, માટે સાધક દશામાં અંશે પ્રત્યક્ષ ને પરોક્ષ બંને સાક્ષાત. સાથે રહેલા છે. ચોથું, સાધક દશામાં જો એકલું પરોક્ષ જ માનવામાં આવે તો પ્રત્યક્ષ કદી થાય નહીં, પણ તેમ બને નહીં. માટે સ્વસંવેદન અંશ પ્રત્યક્ષ ત્યાં રહેલું છે, જે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન થાય છે. પાણી આપી દીધું. પૂરું કરી લઈ એટલે ટાઈમ પૂરો થશે. એક પાનું છે. મનન કરવા છે. છઠ્ઠું, અનુમાન જ્ઞાન એકલું હોઈ શકે જ નહીં, કારણ કે અનુમાન જ્ઞાન એકલું હોય તો તે કાયમ રહે ને પ્રત્યક્ષ થવાનો પ્રસંગ જ બને નહીં. સાતમું, સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન એકલું હોઈ શકે, કારણ કે ત્યાં પરોક્ષનો સર્વથા અભાવ હોય છે. સ્વસંવેદન વગરનું એકલું અનુમાન તે જ્ઞાન જ નથી. તેથી કેવળ અનુમાન જ્ઞાન માત્રથી આત્મા જણાય એવો નથી, તેમજ કેવળ અનુમાન માત્રથી આત્મા સ્વ કે પરને જાણતો નથી. આ પ્રમાણે આત્મા અનુમાતા માત્ર નથી. એકલા અનુમાનથી જાણે તેવો જ્ઞાનનો સ્વભાવ નથી, તેમજ એકલા અનુમાનથી જણાય તેવો જ્ઞેયનો પણ સ્વભાવ નથી. આવી રીતે આત્મા કેવળ અનુમાનથી જ જાણે એવો તે જ્ઞેય પદાર્થ નથી. એમ સ્વજ્ઞેયનું યથાર્થ સ્વરૂપ જાણવું તે ધર્મનું કારણ છે. મહામુનિઓ જંગલમાં વસતા હતા. એક અલિંગ્રહણમાંથી 20 બોલ કાઢ્યા છે, તેમાંથી શુદ્ધાત્મા ઉભો થાય તેમ છે. ઘણી જ અદભુત વાત કરી છે. લૌકિકમાં કોઈ તૈયારી કરીને લાડવા આપે તે પણ જેને ખાતા ના આવડે તે મૂર્ખ છે, તેમ અહીં અદભુત રીતે આત્મા ઉભો થાય તેવો માલ હાજર કર્યો છે. છતાં જે જીવ તેનો વિચાર કરી શ્રદ્ધા કરી સ્વરૂપ આનંદનો ભગવટો ન કરે તે મૂર્ખ છે. થઈ ગયો વખત. 20 પાના ત્યાં
જે જ્ઞાનીઓ છે ને, ઈ 1, 2, 3, 4 એમ જો લંબાવે ને તો એને દેહ દેખાય નહીં. આત્માની સાથેનો સંબંધ ન દેખાય દેહનો, એટલે એ કહી શકે. કેમ કે એ દેહ દ્વારા આત્માનો મોક્ષ કહી શકે, સીધો મોક્ષ જાણી ન શકે. અધિજ્ઞાનનો વિષય રૂપી પદાર્થ, રૂપી પદાર્થ ને જાણે, રૂપી આત્માને કે આત્માના સમ્યક દર્શનને અધિજ્ઞાની જાણી ન શકે. પણ એમ જાણી શકે કે આના દર્શન મોહના પરમાણુઓ આના 3 ભાવ પછી ક્ષય થવાના છે, કે ચારિત્ર મોહનો ક્ષય થશે પરમાણુનો, એના ઉપરથી એ કહી શકે કે આટલા ભાવે મોક્ષ થશે. તો મેં પૂછ્યું કે અધિજ્ઞાનને હતું એમ લાગે છે, ક્યાં જ્ઞાન વડે આ જાણી શકે? અવધિજ્ઞાન નતું, પણ એમને મતિ જ્ઞાનની નિર્મળતા મોકલી. એક અને બીજું, એને નિમિત્તનું જ્ઞાનનું બહુ, જ્યોતિષનું જ્ઞાનનું તીવ્ર હતું. એના દ્વારા અનુમાનથી એ કહી શકું. સૌલબ્ધિનું હોય છે ને, અવધાન સો પ્રશ્ન કરે ટર્ન બાય ટર્ન, અને 100 પ્રશ્ન ધારી રાખે અને ટર્ન બાય ટર્ન એનો આવે જવાબ આપી દે, એ તો અવધાન. સત્તા અવધાન કહેવાય. એ તો ધારણાનો વિષય છે. એ જ્ઞાનની નિર્મળતા ઘણી હતી, પણ આ અધ્યાત્મની વાત છે આ વાત તો. પછી મને કહ્યું થોડીક વાત પછી, શ્રીમદનું જે લખાણ છે 30 વર્ષ પછી એકદમ સ્પષ્ટ ચોખ્ખું અને નિર્મળ છે.
ગુરુદેવ
કેમ કે એને તો એકે એક વર્ષ અને એકો એક મહિના સુધી એની નજર થયો કે ક્યાં મહિનામાં કઈ વાણી આવી, ક્યાં મહિનામાં પછી કઈ વાણી, કઈ સાલમાં કઈ વાણી આવી, કઈ સાલમાં કઈ વાણી વૃદ્ધિગત થઈને આવી, એ બધું ઊંડાણથી એને માપેલું. એનું કારણ છે કે થોડું એમને શ્વેતામ્બરની છાયા હતી, થોડું છાયા રહી ગયું. કેમ કે શ્વેતામ્બરના શાસ્ત્રો પેલા એને હાથમાં આવેલા અને પરિચય શ્વેતામ્બર પછી જ ગમન શાસ્ત્રો. એટલે એમ કહ્યું હતું કે એને એમ છે ને કે સમ્યક દર્શન થયા પછી પણ જ્ઞાનની નિર્મળતા કેટલાકને જલ્દી થાય ને કેટલાકને વાર લાગે, એ સ્વતંત્ર છે. જ્ઞાન સમ્યક થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું એટલે જ્ઞાન સમ્યક તો થઈ ગયું. પછી જ્ઞાનની નિર્મળતા એટલે અળખા પડખા ખૂબ ખીલ્યું છે, એ કોઈને જલ્દી થાય ને કોઈને ટાઈમ થાય. નિર્મળતા એ જ્ઞાનની નિર્મળતા, સમ્યક દર્શન તો છે જ, સમ્યક દર્શન નિર્મળતાની વાત નથી આ. સમ્યક દર્શન તો હતું જ, આ તો જ્ઞાનની નિર્મળતા. એ તો 1947 સુદ સંકેત પ્રકાશ પોતે લખી ગયા. ગુરુમાં એટલે પૂર્વ ભાવમાં જો એમાં એમ છે કે એને આ ભાવમાં જે સમય દર્શન થયું એ નવું નતું, જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે હોય હોય અને આ ભાવમાં પેલું સમય દર્શન પામે એને પેલું કહેવાય, એને પેલું કહેવાય. એમ શ્રીમદ ને આ ભાવમાં જ સંકેત થયું એવું નહોતું, પૂર્વે પણ એને સમ્યક થઈ ગયું. હવે પૂર્વના કયા ભાવમાં થયું એ આપણે જાણતા નથી, આના પેલાના ભાવમાં હતું કે એના પેલાના ભાવમાં કે પાંચ એ આપણે જાણતા, પણ પેલા થઈ ચૂક્યું. અને ત્યાં સુધી પણ લાગે છે કે યથાર્થ્યાત ચારિત્ર જગ્યા ચારિત્ર પણ અંગીકાર એને કરી લીધું અને અહીંયાથી તે પડી ગયું. સંકેત તો એને પરતી ગયું તો પણ ચારિત્રમાં યથાખ્યા ચારિત્ર મોક્ષનો પાડોશી થઈ ગયો.